ભલામણા બંગલા માં રહીશ કોણ, એ તો વિચારવું જોઈએ ને આપણે. અદભુત વાત બધી એની કે એની કે પ્રતાપ છે અપાર ગતિ પાવે, આવા મોટા મહારાજ મળ્યા માટે લેશ માત્ર કોઈનો ભાર હોવો જોઈએ નહીં. અને એમ હતા, એમ છતાંય કોઈ નિંદા નથી. વા જે કેટેગરીમાં જે છે એની વ્યક્તિ જ આપણે તો ઓળખાણ જ કરાવીએ છીએ. દાખલા તરીકે મોટી પાર્લામેન્ટ ભરાણી હોય અથવા તો કંઈ મોટું ફંક્શન હોય ને મોટા મોટા બધા માણસો ભેગા થયા હોય, અનેક ડોક્ટરો ભેગા થયા હોય, બધું બધું ભેગું થયું હોય અને પછી કોઈકને માઇક સંચાલન હોપે અને પછી એમ કે તમારે બધાને ઓળખાણ કરાવવાની છે. હવે મોટા મોટા 50 ડોક્ટર ભેગા થઈ ગયા, એમાં એમએસ સર્જન હોય, એમડી હોય, બીએસએમ હોય, ડીએસએમ હોય, એમબીબીએસ બધા પ્રકારના ડોક્ટર હોય અને પછી બધાને ઓળખાણ કરાવવાનું કહે તો માઇક સંચાલક એ એમએસ ડોક્ટર અને એમએસ જ કહે, એને બીએસએમ કહેવાય. હે, અને બીએસએમ કહે તો એનો દ્રોહ થયો કહેવાય કે નહીં, અને એને લાગે કેવું, કેટલું ખોટું લાગે એ ડોક્ટર નહીં, હું એમએસ સર્જન ડોક્ટર અને બીએસએમ મને કહે, કેટલો દુઃખી થઈ જાય. એ તો દુઃખી થઈ જાય પણ એની અંદર બેઠેલા જે 2 ડિગ્રીના ભેદને સમજતા હોય એના મનમાં લાગે મૂર્ખ લાગે બોલનારો. શું લાગે? મૂર્ખ લાગે. અને ભૂલમાં જાણીને તો ન કે પણ ભૂલમાં બીએસએમ ડોક્ટર હોય અને એના વખાણ પેલો કરવા માંડે કે આ ડોક્ટર સાહેબ એમએસ છે તો ઓલ્યા બીજા મૂર્ખ સમજે પણ ઓલો બીએસએમ બિચારો મૂંઝાય મનમાં અને એ ઊંધું ખોઈ જાય કે આને કહો કે નામ આપવામાં કઈ ભૂલ કરી દીધી લાગે છે. એને શરમ આવે અને કોઈ એમએસ કહે ને બીએસએમ તો બિચારો ખૂતરા મારી જાણે, જાણે બીજું શું કરીએ કે ગયો ટીકડા આપી જાણે. હવે એને એમએસ કોક કહે અને પાછા બધા બેઠા હોય 50-200 ડોક્ટર બેઠા હોય એમાં કેટલા એમએસ ને કેટલા એમડી બેઠા હોય અને ઓલો બિચારો હા નાનકડું દવાખાનું ચલાવતો હોય બીએસએમ બીજું શું હોય. હવે એને પછી એમએસ કહે અને પછી કહે કે ડોક્ટર સાહેબ જરાક ઉપર આવે એને ફલાણા હાર પહેરાવશે તો બિચારો લંગાતો લંગાતો ઉપર આવે, શરમાતો શરમાતો આવે, શરમાતો શરમાતો આવે અને પછી ધીમે કરીને પેલા માઇક સંચાલકની પાસે જઈને કહે બોલવા જરા ખ્યાલ રાખજો કે હું એમએસ નથી હું બીએસએમ છું. સમજાય છે તમને? અત્યારે આપણે તો જો ભાઈ માઇક સંચાલક છીએ, સમજાણું. આ બધા ડોક્ટરની પાર્લામેન્ટ એની કઈ કઈ ડિગ્રી છે એને આપણે ખાલી કહીએ છીએ, બાકી આપણે કઈ સ્વામિનારાયણને મોટા નથી કહેતા, બીજા કોઈ નાના નથી કહેતા, જેની જે ડિગ્રી છે કહીએ છીએ. આમાં કઈ દ્રોહની વાત ખરી? માઇક સંચાલક બીએસએમ ને બીએસએમ ડોક્ટર સાહેબ ફલાણા ફલાણા ઉપર આવે એમ કહે એમાં એનો કઈ દ્રોહ કર્યો? અને ઓલો રાજી થાય, ડોક્ટર રાજી થાય, સમજાણું, પ્રસન્નતા થકો આવે, પ્રસન્ન થકો આવે અને એને એમએસ કહે તો એ નારાજ થાય, દુનિયાને ગાંડી કે ગાંડો કહે અને પાછી ફરિયાદી સાંભળવી પડે. એમ ભક્તો આપણે મહારાજને સર્વોપરી કહેશું, એ છે નહીં કહેશું એમાં મહારાજે રાજી થશે, બીજા બધા સાંભળનારા રાજી થશે, બીજા અવતાર બધા સાંભળતા જ હોય ને એ બધા રાજી થશે અને બીએસએમ વાળા ડીએસએમ વાળા હોય એ બધા રાજી થશે, દેવ દેવતાઓ એ રાજી થશે કે સરસ વ્યવસ્થિત આ જે બધું થઈ રહ્યું છે કાર્યક્રમ વ્યવસ્થિત થઈ રહ્યો છે. અને આમ જો આપણે નહીં સમજીએ તો બધા નારાજ થશે, ઓલાય નારાજ થશે. લો જો ને મગનીરામ પોતે શ્રેષ્ઠ સમજતા હતા માતાજીને, માતાજી સ્વયં કીધું મગનીરામ તારી ભૂલ છે, હું તો બીએસએમ છું, એમએસ તો એ પોતે માંગરોળમાં અત્યારે બિરાજે છે ને, તારે જેને હરાવવા હતા ને એ પોતે એમએસ છે, ગાંડો થામાં મને મૂક અને એને વળગી મોક્ષ જોતો હોય તો નહીતર આમને મને ભજી ભજીને તો તારા અનંત જન્મ થાય તોય પણ તારો મેળ બાંધશે નહીં. અને પછી મગનીરામ મહારાજ પણ આવ્યા અને દાસ થયા, સાધુ થયા, નામ પડ્યું અદ્વૈતાનંદ સ્વામી. તો એ સંતો ઉલામણા નામમાં કહેતા દેવી વાળા અદ્વૈતાનંદ સ્વામી. આ બધું કેવું છે ખબર છે? તમે એમ માનો છો એ ભૂલા પડી ગયા હોય દેવીની ઉપાસના કરવા માંડ્યા હોય એમ તેમ માનો, ભૂલા પડે એમ માનો, એમ નહોતું. પણ અક્ષરધામમાંથી એવું સેટિંગ કરીને આવેલા મારા કે તમારે પેલા આવું પાત્ર ભજવવાનું અને ધીમે રંગ પછી માંગરોળમાં પણ ભેગા થઈ જાઓ અને પછી આ બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય. આમ હું કામ કર્યું? કારણ કે થિયરિકલ જ્ઞાન ઘણી ફેરી મગજમાં નથી ઉતરતું એટલે પ્રેક્ટિકલની જરૂર પડે, એટલે ભગવાને પ્રેક્ટિકલ ઘણી વસ્તુ બતાવી. મહારાજ કે પ્રેક્ટિકલ નહીં કરો તો આ બિચારા અભૂત માણસો, એમાં મારે ગુજરાતના માણસોનું જાદુ કલ્યાણ કરવું છે અને ગુજરાતને ખેતી કરનારા બિચારા માણસો, હવે એને બીજાને ક્યાંથી સમજાશે બધી વાત? એટલે પ્રેક્ટિકલ જોઈ જોઈને સમજી જાહે એટલે અક્ષરધામમાંથી નક્કી કરીને આવેલો આખો પ્રોગ્રામ. એમ તમે નહીં માનતા અહીંયા આવ્યા પછી મગનીરામને આમ થયું તેમ થયું ઢીકડું થયું પૂછડું થયું ભૂલા પડી ગયા એવી કોઈ વાત હતી જ નહીં, એને એવો રોલ ભજવવાની આજ્ઞા હતી ભજવો. લ્યો કોના માટે? આપણા માટે. આપણને સમજાવવા માટે. એટલા માટે અહીંયા પ્રેમાનંદ સ્વામી કે ઇની કે પ્રતાપ છે અપાર ગતિ પાવે, આગમ નિગમ કઠિન રહસ્ય અમે ન સમજાવે. સ્વામી કે આગમ નિગમ, આગમ એટલે અનેક વિધ પુરાણો, નિગમ એટલે વેદો. સ્વામી કે મેં પુરાણોમાં દ્રષ્ટિ નાખી, મેં નિગમમાં દ્રષ્ટિ નાખી, માને વેદમાં દ્રષ્ટિ નાખી, પણ એમાંથી જીવાત્માને સીધે સીધો મોક્ષનો, આત્યંતિક મોક્ષનો માર્ગ જડે એવું મને કાંઈ દેખાણું જાજુ નહીં. મેં ઘણું બધું આમાં આમ ખોલ્યું પણ મને કાંઈ જાજુ દેખાણું નહીં. અને એમ લાગ્યું કે આમાં વાત છે ખરી, આમાં વાત નથી એમ નહીં, આમાં એ વાત છે ખરી, પણ એટલી બધી અટપટે છે કે જલ્દી હાથમાં આવે એવી નથી. એટલે પછી મેં બધું પડતું મૂક્યું. આગમ નિગમ કઠિન રહસ્ય અમે ન સમજાવે. મારા મનમાં એમ થયું કે આ વાત મને ગહન પડે છે, બીજા વિચારા સામાન્ય કેમ સમજશે, એના કરતા મૂકો બધું પડતું અને પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે. આમાં બે શબ્દોનો પ્રયોગ સ્વામી કર્યો છે, પ્રેમાનંદ સાર અને સુગમ. સ્વામી કે પ્રેમાનંદ સહજાનંદ સાર, સમજાય? હું સ્વામી કહેવા માંગે પ્રેમાનંદ સહજાનંદ સાર. આ સહજાનંદ સ્વામી જે મળે એ બહુ સારમાં સાર છે, એની પર કાંઈ સાર સમજાય એવું મને દેખાતું નથી. પછી આગમ હોય તોય ભલે, નિગમ હોય તોય ભલે, પોહાઈ શાસ્ત્ર હોય, બધાનો લક્ષ અહીંયા સુધી છે. સ્વામીનો કહેવાનો મતલબ પુરાણો અને વેદો એની સ્વામી નિંદા નથી કરતા, બરાબર સમજ્યો કે એ હાવ કાઢ નાખવાના શાસ્ત્રો એમ પણ કહેવા નથી માંગતા. સ્વામી એમ જ કહેવા માંગે છે કે એમાં બધી વસ્તુ આ છે તો ખરી, પણ પકડવી ભારે કઠિન છે. વેદમાં એ વાત છે અને પુરાણોમાં આ વાત છે, પણ પકડવી ભારે ગહન છે. મેં બધું ગોત્યું ત્યારે મને ખબર પડી કે બધાનો સાર તો આ સહજાનંદ સ્વામી છે, કારણ કે એમાં ડોક્યું કર્યા વિના સ્વામીને સારની કેમ ખબર પડી ભાઈ? છાશ ખાટી છે, છાશ મીઠી છે, ખબર ક્યારે પડે? એ ઘૂંટડો ભરે ત્યારે ને. તે સ્વામી બધાને ઘૂંટડા ભરી લીધા અને પછી મીઠામાં મીઠું સહજાનંદ દેખાડ્યું. સ્વામી કે પ્રેમાનંદ સહજાનંદ સાર. આ સહજાનંદ સ્વામી સાર છે, પાછા કેવા સુગમ, બહુ સરળતાથી પ્રાપ્ત થઈ ગયા છે, એમાં કાંઈ જરાય કઠણ નથી. પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ. સ્વામી કહે મેં જે તમને કીધી છે વાત એ પ્રમાણે તમારી નિષ્ઠા જો બંધાઈ જાય, તમને જો હા પડી જાય, તો આ મળેલા સહજાનંદ સ્વામી, આ ભગવાન સ્વામીને એકદમ સરળ છે અને પાછા સાર રૂપ છે, અને એનો બને એની પાસે દોડતા દોડતા આવે, દોડતા દોડતા આવે છે. મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વ જનને જણાવું. ભક્તો ભગવાનના અવતારો ઘણા બધા થયા, પણ આવા કોઈનો કોલ ખરા? હે, આવો કોઈનો કોલ ખરો? તમે બધા બહુ શાસ્ત્રો વાંચ્યા હોય કદાચ, એટલે કદાચ હા પડી ગઈ હોય, ક્યાંક મનાણું હોય, ક્યાંક દેખાણું હોય, તમને કહેજો કે આ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તમારો દેહ પડશે ત્યારે હું તેડવા આવીશ. કોણે કીધું? એક મહારાજ. એટલે સ્વામી કે સુગમ છે આ. મહારાજ સુગમ કેમ કીધા? કે આવડા મોટા ભગવાન તેમ છતાં આપણી નાને ફામવી જોતા નથી, આપણે એની મોટે ફામે જોઈએ એટલે કામ પતી જાય એમ છે. આપણી નાને ભૂલી જાઓ, આપણે તો આવો નાનકડા છીએ, આપણી નાનપને વિચારવાની જરૂર નથી, મહારાજની મોટપને વિચારો તો કામ થઈ જાય. પ્રેમાનંદ સાર સુગમ સહજાનંદ આવે, એટલા બધાય સુગમ છે અને સારનું આ સાર છે. પણ આ બધું શક્ય ક્યારે બનશે? તો કે હૃદયમાં જ્યારે આ પડી જશે. કેવી? હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દુસરો ન ભાવે. આ સ્થિતિ જે દાડે નિર્માણ થઈ જાય તે દાડે કામ થઈ જાય. રાંધણ છે હમણાં નથી આવતી ને, વાર છે ને જી, હમણાં તાજેતરમાં આવ્યો તો કામ થઈ જાત. મોડી બોવા ને તે પાછ તમે ભૂલી જાઓ કે યાદ રાખશો, હે, ટાઢા ઢેબરા બનાવવાનું કેટલા ડરે, કેટલા ડરે, કેટલા ડરે. શાસ્ત્રોનો મત છે અને જગતનો પણ મત છે. ક્ષત્રિય બચ્ચો, સ્વામી વાતમ લખ્યું, અલૈયા ખાચરનો બાપ 500 સામે શ્રી રૂભાય તેની વચ્ચે લડતો લડતો હોહરો નીકળી જાય. 500 સામે સૈનિક ઉભા તેની વચ્ચે પડે જઈને અને લડતો લડતો હોહરો નીકળી જાય, એને ક્ષત્રિય બચ્ચો કહેવાય. ઓહો, હામે બધાય મારા કોઈના હાથમાં તલવાર છે, હો ભાલાય રાખ્યા હાથમાં, ઢાલોય છે, બંદૂક છે, મારું કેમ થાય, જાઓ કે ન જાઓ, જાઓ કે ન જાઓ, નહી જાવું કાંઈ નહીં, પાછા વળી જઈ. અને શુર્યુ કહેવાય, હે તો એને શું કહેવાય, ફોસી કહેવાય. ફોસી આપણે શુર્યુ થવાનું છે કે ફોસી રહેવાનું છે? એક કામ કરો, ના ફેરી ફોસી ફોસી હાકે જાય. મહારાજે મધ્યના 22મા વચનામૃતમાં અદભુત વાત લખી. મહારાજ કે આ રાજાના જે શૂરવીર સૈનિકો હોય, બરાબર યાદ રાખે, રાજાના જે શૂરવીર સૈનિકો હોય એનો તો એક જ લક્ષ્ય હોય, એક નિશાન હોય, શું? દુશ્મનનું નિશાન લેવું છે. એક ગોલ હોય, એક જ લક્ષ્ય હોય, દુશ્મનનું નિશાન લેવું છે. એ નિશાન લેવા જતા દેહ પડો યા તો જીવો, જીવું તોય ભલે મરવું તોય ભલે, પણ દુશ્મનનું નિશાન લેવું છે. એને મરવાનો ડર ન હોય અને લૂંટવાનો લોભ ન હોય. બાકી ફોસી હોય ને ફોસી, એ તો સંકલ્પ કરી જતા હોય, કેવો એમ લાગે કે જીતશું તો લૂંટી લેવું, એમ લાગશે કે માણો હારી જવા હે તો પાછળથી ભાગી જાહું, પણ એને કઈ શિરતા જ મળે ખરો? હે ન મળે. એ રાજા જયારે પૂછે કોણ આમાં હતા લડનારા, આમાંથી વિજય પ્રાપ્ત કરવા માટે કોણે સામે ચાલી અને એ શસ્ત્રો ઝીલ્યા હતા, ત્યારે ઓલું ઊંચું માથું કરી શકે ખરો? ન કરી શકે. એમ ભક્તો, મહારાજ આપણને પૂછશે તે દાડે ઊંચું માથું રાખી શકાય, બસ એવું કરજો. નિષ્ઠા એક મહારાજ છે, કોઈને નહીં. અને ભક્તો, સાથે મહારાજની આજ્ઞા પર એટલા ખબરદાર બનજો. આવડા મોટા ભગવાન તેની આજ્ઞામાં ખબરદાર રહેવું, અને પછી મહારાજની મૂર્તિમાં ગરકાવ થતું રહેવું, બસ સંભાળી રાખવી, હાલતા ચાલતા ખાતા પીતા. ભગવાનને સંભાળવાની ટેવ પાડી દેવી, સમજે તો કામ થઈ જાય. અને હકીકત તો આ બધી વસ્તુ લખેલી છે ને, આ બધી લખેલી, એની પોતાને અનુભૂતિ ક્યારે થાય, એમાં વૃત્તિ રાખવા માંડશે ને ત્યારે. ત્યાં સુધી એમ લાગે લખ્યું છે, બધું લખ્યું છે. શું કામ? કારણ કે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ ન રહે ત્યાં સુધી મહારાજનું સુખ આવે નહીં સમ્યક, અને મહારાજનું સુખ ન આવે એટલે જગતનું વિષયનું સુખ હટે નહીં. એ હટે નહીં એટલે મનની અંદર એમ લાગે કે છે મહારાજ આવડા મોટા, પણ કાંઈ થતું તો નથી, એમ સમજો. જેમ લખ્યું એવું કાંઈ થતું તો નથી, પણ જે દાડે મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રહેવા માંડશે તે દાડે પ્રણામ મળશે આવવા, અને પ્રણામ જેમ જેમ આવશે તેમ તેમ હા પડવા મળશે. જેમ જેમ જમતો જાય તેમ તેમ ભૂખ ટળતી જાય, તેમ જેમ જેમ મહારાજમાં વૃત્તિ રહેતી જાય તેમ તેમ અંતઃશત્રુ હટતા જાય, અને અંતઃશત્રુ હટે હટવા માંડે એટલે પરમ સુખની અનુભૂતિ થવા માંડે, એટલે આ બધી વાતની હા પડવા માંડે. અને આ મળે પડવા મહારાજ સિવાય બીજું કોઈ છે જ નહીં, એમ મહારાજ સિવાય બીજું કોઈ છે જ નહીં. પણ ભજનની ટેવ નથી, મહારાજમાં વૃત્તિ રહેતી નથી, એટલે જગતના દુઃખ બધા એમને ઘેરો ઘાલે રાખે, એટલે પછી મહારાજ નિષ્ઠાનું બળ પણ એવું બંધાય નહીં. ભક્તો, ખરેખર ખરેખરા મહારાજને બની જાય અને મહારાજના સ્વરૂપમાં ગુલતાન જો થઈ જવાય અને મહારાજની મૂર્તિમાં પ્રેમ થઈ જાય તો તમે એમ માનો છો કે કોઈ અંતઃશત્રુ નડે અથવા તો કોઈ બાહ્ય શત્રુ નડે અથવા ભૂત પ્રેત નડે, એમ તેમ માનો છો? હે, ભૂત પ્રેતે ન નડે, પિતૃઓએ ન નડે, કોઈ ન નડે. કારણ કે એવા ભગત થાય ને ત્યારે મહારાજના શબ્દ એના 31 પર્યાનો ઉદ્ધાર થઈ જાય. એનો ઉદ્ધાર થઈ ગયા પછી નડવા ક્યાં આવે? અને ભૂત પ્રેત તો ફરકી ન હગે પડખે, ફરકી ન હગે, પણ આ બધું થવું પડે. મારે નિષ્ઠા બંધાવી પડે, મહારાજની આજ્ઞા પાળવી પડે અને મહારાજની મૂર્તિમાં ગુલતાન થવું પડે. આટલું કરશો પછી આ પ્રેમાનંદ સ્વામીના શબ્દોની આ પડવા માંડશે. બાકી આ વસ્તુ નહીં કરો તો વાચ્યાર્થમાં રહેશે, જીવમાં આ પડશે, અને જીવમાં આ પડાવીને કામ પણ થાય, અને એ માટે જીવમાં આ પડે એવું ભગવાનના ભક્તોએ કરી લેવું. એની સાથે અત્યારની કથાને આપણે વિરામ આપીએ છીએ. ત્રીજું પદ આપણે આવતીકાલે સમજવા માટે પ્રયાસ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ.